તારીખ 29/3/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 347 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 264
આત્મશાંતિની ભાવના અંદરથી ઉત્પન્ન થાય, સ્મૃતિ ભાવના અવશ્ય ફળે છે. સાચી શાંતિની, આત્માની શાંતિની ભાવના જોઈએ. જીવને અનાદિથી એવી ભ્રમણા છે કે અમુક પદાર્થ મળે અથવા ઈચ્છિત કાર્ય થાય તો મને શાંતિ થાય, આવી જીવની ભ્રમણા છે. એ કાંઈ ને કાંઈ સંયોગની અંદર કાર્ય થવાની ઈચ્છા રાખે છે, ઈષ્ટ પદાર્થના સંયોગની ઈચ્છા રાખે છે, અનિષ્ટ કલ્પેલા પદાર્થના સંયોગની ઈચ્છા રાખે છે. એવું કાંઈ ને કાંઈ કલ્પના કરે છે પર પદાર્થને વિશે, અને કલ્પના અનુસાર એવો ફેરફાર થાય તો મને શાંતિ થાય, એવો ફેરફાર ન થાય તો મને શાંતિ ન થાય. ભૂખ લાગે છે અને આહાર મળે તો મને શાંતિ થાય, તૃષા લાગે છે અને પાણી મળે તો મને શાંતિ થાય. ત્યાંથી માંડીને જેટલી જરૂરિયાત સમજી છે એ બધામાં આ એક સિદ્ધાંત લાગુ પડે છે. એવો અભિપ્રાય છે જીવનો જ્યાં સુધી, એવી ભ્રમણા છે જીવની જ્યાં સુધી, ત્યાં સુધી એને આત્મશાંતિની ભાવના ઉત્પન્ન પણ થઈ શકતી નથી.
ખૂબ થાકેલો હોય, માથો દુખતો હોય,
પણ ખરેખર એ વખતે ખ્યાલમાં હોવું જોઈએ કે શાંતિ તો મારા સ્વરૂપમાં છે, આનાથી શાંતિ અશાંતિનો ખરેખર પ્રકાર નથી. આ એક કર્મનો ઉદય છે, મારી અશક્તિ રૂપ દોષને લીધે અથવા વિપર્યાસ રૂપ દોષને લીધે આ પ્રકારના પરિણામ છે, એનો નિષેધ પણ એને આવવો જોઈએ. એવા પરિણામ થાય અજ્ઞાનથી પણ થાય અને અસ્થિરતાથી પણ થાય, કે ઊંઘ નથી આવતી તો ઊંઘ આવે તો સારું, બે પ્રકારે પરિણામ થાય. મિથ્યાત્વ અવસ્થામાં એનો નિષેધ નથી થતો, સમયક અવસ્થામાં એનો નિષેધ થાય છે. પરિણામ થાય છે એટલું જોવાનું નથી, ખરેખર એ જોવાનું છે કે એ પરિણામ પાછળ વિધિ થાય છે કે નિષેધ થાય છે. વિધિ એટલે આદર. એ પરિણામનો આદર થાય છે કે એ પરિણામનો નિષેધ થાય છે એટલું જોવાનું છે. 170 પાને 347 નંબરનો બોલ છે. જે મુખ્ય વાત જોવાની છે એ છે, પરિણામ કેમ થયા એ પછી જોવાની વાત છે. પહેલા તો એવા પરિણામ સંસારી જીવને થાય, જ્ઞાનીને કે અજ્ઞાનીને, તો એની પાછળ અજ્ઞાનીને આદર થાય છે, જ્ઞાનીને નિષેધ થાય છે. મોક્ષને પણ એને યથાયોગ્ય નિષેધ આવવો ઘટે છે. જેટલી જાગૃતિ એટલો એને નિષેધ આવે છે. આ મૂળ વાત છે. પણ પહેલી જે લીટી છે, મારે કાંઈ જોઈતું નથી, એટલે ધ્યેય તો બદલાઈ ગયો એનો. જગતના પદાર્થો મેળવવા કે સંયોગોની અનુકૂળતા પ્રતિકૂળતાને વ્યવસ્થિત કરવી એ ધ્યેયનો વિષય નથી. ધ્યેય એવું હોય અને પરિણામ થાય એક વાત છે, ધ્યેય એવું ન હોય અને પરિણામ થાય બીજી વાત છે, બે જુદી જુદી વાત છે. ભલે અજ્ઞાન દશામાં જ્ઞાન દશા જેમ નિષેધ ન આવે પણ ધ્યેય તો ફરે કે ન ફરે, ધ્યેય તો બદલે કે ન બદલે, ધ્યેય બદલી શકાય કે ન બદલી શકાય, ધ્યેય બદલી શકાય છે. પહેલા ધ્યેય બદલે તો અજ્ઞાન દશા પલટીને જ્ઞાન દશા થાય, પણ જ્ઞાન દશા થાય પછી ધ્યેય બદલે એવો ક્રમ નથી, એ પ્રકારે માર્ગનો ક્રમ નથી, ઉપાયનો એ ક્રમ નથી. એટલે પહેલા ટુકડા વચનનો, આખા વચનના ત્રણ ટુકડા છે ને, બે અલ્પવિરામ કરેલા છે, એમાં પહેલાના ભાગમાંથી એ નીકળે છે કે મારે કાંઈ જોઈતું નથી એને ધ્યેય બાંધ્યું છે, કે મારે એક આત્મા જોઈએ છે અથવા મને આત્મ પ્રાપ્તિ હો, બીજું મને ન હો, આ વાત એને ધ્યેયમાં લીધી છે. પછી શાંતિની વાત હોય કે નિર્દોષતાની વાત હોય, બધી એક જ પર્યાયના જુદા જુદા પાસાની વાત છે. નિર્દોષતા વગર શાંતિ નથી, દોષ અને અશાંતિ અવિનાભાવી છે, નિર્દોષતા અને શાંતિ અવિનાભાવી છે. અહીંયા શાંતિનો વિષય લીધો છે, કેમ કે આ વિષય જરા વધારે સરળ કરીને નીકળ્યો છે. અહીંયા કોઈ જીવ એવો લ્યો કે જેને બહુ ઉઘાડ નથી, બહુ વિચાર શક્તિમાં વિકાસ નથી, દોષ નિર્દોષતાના વિષયમાં ન્યાય તોડવાની સૂક્ષ્મ બુદ્ધિ નથી, ઉપયોગ સ્થૂળ છે, વિશેષ વિચાર શક્તિ નથી, તો એવા જીવને પણ શાંતિ અશાંતિની તો ખબર પડે છે. તો મનુષ્યને વાત લઈએ છીએ, પણ શાંતિ અશાંતિની ખબર તો ઢોરને પણ પડે છે. અને એટલા માટે તિર્યંક છે, સમયત્રી તિર્યંક છે, એ સમ્યક દર્શન બાજુ વળી શકે છે, સમ્યક દર્શનને પ્રાપ્ત પણ કરી શકે છે. કેમ કે શાંતિની દિશા અને અશાંતિની દિશા બે જુદી જુદી દિશા છે, અને એ પરિણામના અવલોકન ઉપરથી ઓછામાં ઓછા ઉઘાડવાળા જીવને પણ આ સમજી શકે એવો વિષય છે. કેમ કે પોતાના અનુભવમાં આવતો વિષય છે, અને અનુભવમાં આવતો વિષય ત્યારે જ ન સમજાય કે જ્યારે એને શું અનુભવ ચાલી રહ્યો છે એના ઉપર એનું ધ્યાન કે લક્ષ ન હોય. ત્યારે જો એના ઉપર એનું લક્ષ હોય અને ધ્યાન હોય તો અવશ્ય પોતાના અનુભવને ન સમજી શકે, એવું કદી બની શકે નહીં. કેમ કે કોઈ બીજાના અનુભવની વાત નથી, પોતાના અનુભવની વાત છે, નહીં સમજવાના માટે કોઈ કારણ રહેતું નથી. એ કહું કે મારે કાંઈ જોઈતું નથી, એકમાત્ર શાંતિ જોઈએ છે, આવું પરિણામ તિર્યંકને પણ ઉઠે છે. હું જીવની કાળલબ્ધિ પાકી છે અને પૂર્વકર્મને લઈને તિર્યંક અવસ્થા શાંતિ જોઈએ છે અને અશાંતિ જોઈતી નથી. આ સિવાય શાંતિ સિવાય મારે કઈ જોઈતું નથી એનો અર્થ કે બીજું બધા નિમિત્તો અશાંતિના જ છે, બાહ્ય પદાર્થો તમામ પ્રકારના અશાંતિના નિમિત્તો છે. મારે શાંતિ જોઈએ, આત્માની આત્મા માટે શાંતિ જોઈએ, એ પ્રકાર છે. એને બધી જગ્યાના વેગને રોકનારો પ્રકાર છે. જીવના પરિણામ વેગે કરીને અન્ય પદાર્થને વિશે લાગે છે એ ઊંધો પુરુષાર્થ છે, અને એ ઊંધા પુરુષાર્થની કિરણની એટલી બધી થયેલી છે ત્યાર સુધીમાં કે સહેજે સહેજે એના પરિણામ વિચાર કરે એ પહેલાં તો દોડીને વેગથી ચાલ્યા જાય છે અન્ય પદાર્થને વિશે. તો આત્મશાંતિની ભાવનાવાળો જીવ એનો પહેલો ઊંધી બાજુના પુરુષાર્થનો વેગ તોડે છે. મારે તો કઈ જોઈતું નથી, એક શાંતિ જોઈએ છે, ક્યાંય શાંતિ દેખાતી નથી, એને કોઈ પદાર્થમાં શાંતિ દેખાતી નથી, એને કોઈ અન્ય ભાવમાં શાંતિ, અન્ય પદાર્થ અને અન્ય ભાવમાં શાંતિ દેખાતી નથી. એનો અર્થ શું થયો કે જે આ જીવ કલ્પના કરે છે કે આમ થાય તો મને શાંતિ, આમ થાય તો મને શાંતિ, આમ થાય તો મને શાંતિ, એ વાત અહીંયા ન રહી. ક્યાંય શાંતિ દેખાતી નથી એટલે એવો એને હજારો વાર અનુભવ થયો છે કે આમ થાય તો મને શાંતિ થાય, એમ થઈ જાય પછી શાંતિ નથી થતી. માથું દુખતું મોટા ને ઊંઘ આવે તો મને શાંતિ થાય, પણ ઊંઘ આવી ગયા પછી પછી એને અશાંતિ ઉભી રહી છે, એને શાંતિ દેખાતી નથી. એટલે પેલો વિકલ્પ તો એ સાચો નહોતો, અથવા તો એ ઊંઘ આવ્યો એ અશાંતિનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન નહોતો, કાયમી સમાધાન નહોતો, હંમેશ માટેનું એ સમાધાન નહોતો. એ વાત તો એને હજારો વખતના અનુભવથી સિદ્ધ થઈ ચૂકેલી છે. ત્યારે એ જીવના ઉપર આવ્યો છે કે મને શાંતિ જોઈએ અને ક્યાંય મને શાંતિ દેખાતી નથી. ઘણા કામો ઈચ્છિત થયા પણ મને ક્યાંય શાંતિ થઈ નથી. એક ઈચ્છિત કાર્ય પૂરું થાય, બીજી અનેક ઈચ્છાઓ ઊભી થાય અને અશાંતિ ચાલુ ને ચાલુ રહી જાય. આ પરિસ્થિતિમાં એમ જોવે છે જી કે મને ક્યાંય શાંતિ દેખાતી નથી. વિભાવમાં તો આકુલતા જ છે, અમુક ભાવનો લીધો, રાગમાં તો આકુલતા છે એમને, રાગમાં આકુલતા છે, દ્વેષમાં આકુલતા છે, મૂળ ભાવમાં આકુલતા છે, શુભમાં આકુલતા છે, અશુભમાં આકુલતા છે. હું ભાવ કહેતા બધા ભાવ, સમસ્ત પ્રકારના વિભાવમાં અથવા સમસ્ત વિભાવમાં તો આકુલતા જ છે, ક્યાંય શાંતિ થતી નથી. વિભાવ સતત ચાલ્યા કરે છે, વિભાવ સતત ઉદયમાન થયા કરે છે, અને આ જીવને ક્યાંય શાંતિ થતી નથી. કેમ કે એમાં શાંતિ છે ને, એના અનુભવમાં શાંતિ છે ને, એટલે ક્યાંય શાંતિ થતી નથી. તાત્વિક દ્રષ્ટિએ તો આમ થાય તો મને શાંતિ એવું પરિણામ ખૂબ આકુલતા લાગે, એ ખૂબ આકુલતા છે. આવી શુભ ભાવના આત્મશાંતિની ભાવનાપૂર્વક કોઈ જીવ ભેદ જ્ઞાનમાં આવે, વેદ જ્ઞાનનો આપના પ્રયોગમાં પ્રવેશ કરે તો એને આત્મ સ્વરૂપનો વિકલ્પ સુધા અશાંતિ રૂપ ભાસે છે કે લાગે છે, તો પછી બીજા સ્થૂળ વિકલ્પોને શું કથા કરવાની, બીજા સુભાષુ વિકલ્પોને શું વાત કરવાની. આ શાંતિ અશાંતિના અંદરના અવલોકનનો અહીં સુધી છેડો અડે છે કે એક શુદ્ધાત્મ શાંત સ્વરૂપ આત્મા એનો વિકલ્પ શુદ્ધ અશાંત સ્વરૂપ છે. જે જીવને સ્વરૂપ નિશ્ચયમાં અનંત શાંતિનો સાગર પોતાનો આત્મા જણાયો ભાષો, એને મારું સ્વરૂપમાં અનંત શાંતિ છે એવો વિકલ્પ છે તે અશાંતિ છે. જ્ઞાન અશાંતિનું કારણ નથી, પણ એનો વિકલ્પ અશાંતિનું કારણ છે. આટલો ભેદે પાડે છે જ્ઞાનમાં અને વિકલ્પ, જ્ઞાનમાં અને રાગમાં. એ ખરેખર શાંતિ પ્રાપ્ત કરવાના પ્રયત્ન પાછળ છે. અને એમ ન થાય તો શાંતિ પ્રાપ્ત કરવાનો ખરેખર પ્રયત્નમાં હજી એ જીવાયો નથી. એક સમય માત્ર પણ આ જીવે આત્માની શાંતિનો ક્યારે અનુભવ કર્યો નથી, ક્યારે વેદન કર્યું નથી, ક્યારે એને આત્મશાંતિ પ્રાપ્ત કરી નથી. એક સમય માટે પણ એને પોતી પાપ પ્રાપ્ત નથી કરી. અનંતકાળથી અત્યાર સુધીમાં અનંત સમય વ્યતીત થયા, એમાં એક સમય આત્મશાંતિમાં નથી આવ્યો. પણ છતાં શાંતિ મનાઈ જાય છે, છતાં શાંતિ તો કઈ થતી નથી. કૃત્રિમ શાંતિ ક્યાં સુધી ચાલે? કૃત્રિમ રેશમ હોય છે, આર્ટિફિશિયલ સિલ્ક છે ને, આર્ટ સિલ્ક છે, આગળ રેશમ જેવું, પણ કઈ રેશમ થાય જે રેશમ નથી, એ રેશમ નથી. એમની શાંતિ સાચી શાંતિ નથી. એમાં આકુલતામાં શાંતિની કલ્પના કરે, કાચને હીરો માને, ઉત્તમને સોનું માને તો થઈ જાય ખરું? કઈ માનીને થોડીક વાર રાજી થાય કે મારી પાસે હીરા છે, હોય કાચના કટકા, આ ઝુમરના આવે છે કે નહીં કટકા, તો એથી કાંઈ એને એ શાંતિનો ભાંડો ફૂટશે ત્યારે એને આઘાત થશે. માને કે મારી પાસે ઘણી સંપત્તિ છે, હીરા ફેર્યા છે કબાટમાં, માલ લઈ આવે ગામમાંથી, જેટલો ખાવે એટલો, દુકાન બનાવવાનું, ફર્નિચર બનાવવાનું, આ લઈ આવવાનું, તે લઈ આવે, પૈસા ચૂકવાના આવે તો ભાઈ ચાલો હીરા વેચી, આપણે પૈસા ચૂકવવાના, ચાલો તો ભાઈ કાચના કટકા છે, એનું કાંઈ નહીં આવે, પછી એનો આઘાત થયા વિના રહેશે નહીં. એમ જેને શાંતિ માને છે ને, અશાણિયાથી શાંતિ મળતી નથી, એટલે એની અશાંતિ ઊભી થયા વિના રહેતી નથી. પણ એ પ્રકારના પરિણામ સંબંધીનો અભ્યાસ, અવલોકનનો અભ્યાસ નહીં હોવાથી જીવને ક્યાં શાંતિ અશાંતિ થાય છે એનું પણ એને પૂરી ખબર નથી, પૂરી ખબર નથી એ વિષય. જોવું, બસ એટલું અવલોકન, એટલે જોવું, એટલું જોવાનું કાર્ય કરવાનું કે આમાં કેમ અશાંતિ થાય છે, કેમ શાંતિ થાય છે, કેટલો કદાચ કોઈ બાજુનો જાય છે, શું કિંમત આપવી એટલે એ બાજુ પરિણામ ગયા, શું કલ્પના સુખની કરી, શું કલ્પના દુઃખની કરી, એમાં એટલું એ પ્રમાણે સુખ છે કે નહીં, દુઃખ છે કે નહીં, આ બધું અવલોકનનું વિષય. અવલોકન કરો તો એમાં અનેક પડખાઓ છે, એ બધા એને સમજવા મળે. અવલોકન કરે તો ને, કરે જ નહીં તો સંદર શું છે એ શું જોવા મળે. એમ કંઈક આ બાજુ જુઓ, આ બાજુ ઘણું જોવાનું છે, પણ જોવે તો જોવાનું મળે, ન જોવે તો જોવાનું શું મળે? અને એ તો કોઈ મોટી વાત નથી, જોવું જાણવું એનો સ્વભાવ છે. અહીંયા પોતાને જોવા જાણવાની વાત છે. શું છે જે જીવને એકમાત્ર આત્મશાંતિ જોઈએ છે તેવા જીવને એ ભાવનાને વશ ક્યાંય શાંતિ દેખાતી નથી. વિભાવમાં પણ એને આકુલતા ને આકુલતા જ દેખાય છે. જો વિભાવમાં તો આકુલતા જ છે, કોને માટે છે? આત્મશાંતિની ભાવના વાળાને. જેની ભાવના રાગની કે રાગના વિષયભૂત પદાર્થોની છે એને વિભાવમાં આકુલતા ભાસે, એને આકુલતા નહીં લાગે. એ તો હોંશમાં ને હોંશમાં જે તેના ઈચ્છિત કાર્યો છે એ કાર્યક્રમમાં પાછળ દોર લગાવશે, એના પરિણામ આકુલતા હોવા છતાં એને આકુલતા એની અંદર અનુભવ કરી શકશે નહીં. જ્યારે અહીંયા એમ કહે છે કે વિભાવમાં તો આકુલતા જ છે, અશુભથી કંટાળીને શુભમાં અને શુભથી અશુભ થાકીને અશુભમાં એમ અનંત અનંત કાળ વીતી ગયો. આ કેવી શૈલીથી બોલી લીધો છે કે કોઈ આત્મશાંતિની ભાવના વાળા જીવને એના પરિણામ કેવા પ્રકારના થાય છે એવો આત્મલક્ષી પરિણામની શૈલી છે. આમાં કથન શૈલી આત્મલક્ષી પરિણામની છે કે એને ક્યાંય શાંતિ પોતાને દેખાતી નથી એવા એના પરિણામ થાય છે. વિભાવમાં બુદ્ધે એને આકુલતાને આકુલતા જ લાગ્યા કરે છે. પોતાનો ભૂતકાળ તપાસે છે તો એને ખ્યાલ આવે છે કે અશુભમાં થાક્યો ને હું શુભમાં આવ્યો, શુભમાં થાકીને પાછો હું શુભમાં આવ્યો, આ સિવાય શું કર્યું છે. એ પ્રકારમાં તો લંબાવી શકાતું નથી. શુભ પરિણામ સારા લાગે તો પણ પલટીને અશુભ થયા વિના રહેશે નહીં. અશુભમાં ક્યાં ક્યાં સારું લાગ્યું તો પણ એ પલટીને પાછા શુભ પરિણામ થયા વિના રહેશે નહીં. અને આમ ને આમ અનંત અનંત કાળ વીતી ગયો. આ શુભમાંથી અશુભમાં, અશુભમાંથી શુભમાં, થાક્યો થાક્યો અશાંતિથી થાક્યો, ક્યાંય શાંતિ મળી નહીં, અનંત કાળ આ રીતે ગયો. હવે તો મારે બસ એક શાશ્વતી શાંતિ જોઈએ છે. આ શૈલી છે આત્માર્થી જીવની, આત્મભાવના સ્વરૂપ શાંતિની ભાવનાના ભાવના વાળા જીવના પરિણામને પરિણામ આ થાય છે. તો બસ હવે તો મારે મારી આત્મિક શાંતિ શાશ્વત શાંતિ સિવાય મારે કાંઈ જોઈતું નથી. એક મારે મારી શાંતિ જોઈએ છે. હવે તો મારે બસ એક શાશ્વત શાંતિ જોઈએ છે. આમ અંદરના ઊંડાણથી ભાવના જાગે, એકદમ ચોખ્ખી લાઈન લઈ લીધી છે. એ જીવ સ્વરૂપ શાંતિની ભાવનામાં આત્માની ભાવનામાં રસ્તે ચડે છે એના પરિણામને આ ચોખ્ખી પરિસ્થિતિ છે. મેળવવા જેવા પરિણામ છે. જો આ પ્રકારના પરિણામ ન થાય તો માર્ગ હાથ આવે એવું નથી. આ માર્ગે ચડ્યા પહેલા કેવા પરિણામ પૂર્વ ભૂમિકાના હોય એનો બિલકુલ ચોખ્ખો ચિતાર છે. એમ હું કહ્યું એમ નથી અહીંયા કહેતા કે તને ફલાણી દાખલાનો અર્થ નહીં આવે ને તો તને સમ્યક દર્શન નહીં થાય એમ કે છે. હું રોજ શાસ્ત્રનો સમય સાધની અડધી ગાથા એક ગાથા બે ગાથા નહીં વાત ને તો તને સમ્યક દર્શન નહીં થાય એમ કે છે. તને તારી શાંતિ નહીં પડી છે કે નહીં, તારી શાંતિની કેટલી દરકાર છે ને હજી તારે શાંતિ બહારમાંથી લેવી છે કે અંદરમાંથી લેવી. આના ઉપર આખી લાઈન છે. પછી તિર્યંજ હોય તો પણ ધર્મ પામે મનુષ્ય પામે એમાં તો કઈ નવાઈની વાત નથી. સ્વામી ભગવાનના વખતમાં પણ આ જ પ્રકાર છે, ઋષભદેવ સ્વામીના વખતમાં પણ આ જ પ્રકાર છે. પૂર્વે અનંતી ચોવીસી થઈ એમાં કોઈ પણ કાળમાં આ જ પ્રકાર છે ને હવે પછીના કોઈ પણ કાળમાં આજ પ્રકાર છે. બીજો કોઈ પ્રકાર આત્મશાંતિની ઈચ્છા ન
થાય,
ઈચ્છા તો ક્યારે ન થાય કે નિરીક્ષિત સ્વભાવમાં લીન થઈ જાય તો જ ઈચ્છા ન થાય. નહીતર ઈચ્છા ન થાય તો સારું, એવા ભાવથી કઈ ઈચ્છા થયા વિના રહેશે નહીં કે ઈચ્છા બંધ નહીં થાય. આત્મશાંતિની ઈચ્છા ન કરવી, પણ એમ ક્યાં ઈચ્છા કર્યા વગર આમ ઘડીક ન થશે કે આ બેઠા બેઠા નથી ફાવતું લાવ શું જાવ. શું તો અવજન થશે, ઘણો સમજ નથી. હવે બેસે આ પગ આમ બેઠા છે, તમે આમ ફેરવો છે, ઈચ્છા થવા તો રહેશે જ નહીં. ઈચ્છા તો ક્યારે ન થાય કે નિરીક્ષિત એવો બે આત્મ સ્વભાવ, શાંત અનંત શાંત સ્વરૂપ એવો બે આત્મ સ્વભાવ, એમાં લીન થઈને શાંતિમાં ડૂબી જાય તો શાંતિને વિકલ્પરૂપ ઈચ્છા ન થાય. પણ એવા સ્વભાવમાં લીન થયા પહેલા એવી વિકલ્પ વાળી ભાવના આવ્યા વિના રહેતી નથી, એ એનો પૂર્વક્રમ છે. કોઈ જીવને શાંતિની ભાવના અને શાંતિનો વિકલ્પ થાય નહીં, આત્મશાંતિ અંદર માંથી મળી જાય સ્વભાવ માંથી, એવું કોઈ દિવસ ન બને. બરોબર, ચિંચ હોય કે મનુષ્ય હોય કે દેવ હોય કે નારકી હોય, ચારે કેતી હોય. એટલે અહીંયા એ તબક્કાની વાત ચાલે છે કે ભાઈ તમે જગતના પદાર્થોના અને જગતના કાર્યોની અનેક ઈચ્છાઓ થઈ, પણ અંતરના ઊંડાણમાંથી કોઈ વાર તમે શાંતિની ભાવના જાગી છે, ઉત્પન્ન થઈ છે, આ તબક્કાની વાત છે. જો અંતરના ઊંડાણમાંથી આત્મશાંતિની ભાવના ન થઈ હોય તો શાંતિ ક્યાંથી મળશે? તો શાંતિની શોધ તું ક્યાંથી કરીશ? શાંતિ માટેનો તારો પુરુષાર્થ કેવી રીતે ઉત્પન્ન થશે? કાંઈ નહીં થાય. ભાવના વગરનો જીવ નથી, ઈચ્છા વગરનો જીવ નથી. રાગની અને ભાવના છે, કાં તો કોઈ ને કોઈ પ્રકારના શુભરાગની ભાવના થયા કરે છે, કાં શુભરાગની ક્યારેક ભાવના થયા કરે છે. ભાવના વગરનો ક્યારેક નથી, શુભાશુભમાં, શુભમાંથી અશુભમાં અને અશુભમાંથી શુભમાં, આમ નામ ચાલ્યા જ કરે છે, અનંત કાળથી ચાલ્યા કરે છે. હવે એ બધામાં આકુલતા થઈ છે અને ક્યાંય શાંતિ થઈ નથી, ને હવે આત્મામાંથી શાંતિ જોઈએ છીએ. એ પરિસ્થિતિમાં આવ્યો જીવ તો એને આત્મશાંતિ મળવા માટેનો અવકાશ ઉત્પન્ન થયો. પણ એક જગ્યાએ એનું આવે તો શુભાશુભ ચાલુ રહેશે, શુભાશુભ ચાલુ રહેશે તો પરિભ્રમણ પણ એના ફળમાં ચાલુ રહેશે. બીજું કાંઈ નહીં થાય એમાંથી. સાધુ ભાવના તો ઘણી વાર કરી છે, મારે શાંતિ જોઈએ અને અશાંતિ ન જોઈએ એમ ઉપર ઉપરથી તો ઘણી વાર કરી છે. ઉપર ઉપરથી જિજ્ઞાસા કરી છે, ઉપર ઉપરથી ભાવના કરી છે, ઉપર ઉપરથી વિચારો કર્યા છે, એમ બધું ઉપર ઉપરથી કર્યું છે. અંદરનું જગ્યા નથી.
બરોબર,
એટલે શબ્દ ખાસ વાપર્યો છે કે મારે બસ એક શાશ્વતી શાંતિ જોઈએ છે, આમ અંદરમાં ઊંડાણથી ભાવના જાગે. આમ ભાવના જાગે એમ નથી કહ્યું, બે વિશેષણ લીધા છે, અંદરમાંથી અને ઊંડાણથી, એમ પાંચમી વિભક્તિ લીધી છે. અહીંથી આવવું જોઈએ, અંદરથી આવવું જોઈએ તો કામ થાય, નહીતર કામ થાય નહીં. ચૈતન્ય ચૈતન્ય માંથી ઉત્પન્ન થયેલી ભાવના, એને કઈ શાંતિ મળ્યા વિના નહીં રહ્યા, એની ગેરંટી આપી છે. ક્યાં ગેરંટી આપી છે? એમ અહીં ગેરંટી આપી છે.
ચૈતન્ય ચૈતન માંથી અંદર મરમુડાણ થી અંદર
ચૈતન માંથી પરિણમેલી ભાવના, એટલે કે રાગ દ્વેષ માંથી ઉગેલી ભાવના. એટલે એમ છે કે સામાન્ય રીતે ઉપર ઉપરની ભાવના રાગ દ્વેષ માંથી જન્મે છે. આ તો ઘરમાં ખટખટ થયો એને વૈરાગ આવ્યો હોય, પિતા ઉભો થયો એમાંથી વૈરાગ જન્મ હોય, અને કાં તો કઈક બારમાં જોયું હોય, શુભરાગની ભાવના રાખી હોય, માન સન્માનની ભાવના રાખી હોય, એ બધી ભાવનાથી કોઈ આત્મ કલ્યાણ થતું છે. વાંચન વિચાર આદિથી કાંઈ ન થાય, અંદર આંતરડીમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય. આજે અંદર આંતરડીમાંથી જે ભાવના ઉઠે એટલે બધા જે એના અવરોધક ભાવો છે, ઓબસ્ટેકલ્સ, બધા પ્રતિબંધક ભાવો છે એ બધા શાંત થઈ ગયા, હટી ગયા. અંદરની આતરડીમાંથી જે ભાવના થઈ એટલે બધા પોતાના વિરાધક ભાવો છે એ હટી ગયા. રસ્તો માર્ગ સરળ થાય એમ કહી દે તો માર્ગ સરળ થાય, માર્ગમાં પહોંચવું છે એ સરળતાથી પહોંચી શકાય. ભાવનાવાળો સરળતાથી માર્ગને પ્રાપ્ત કરે અને નહીંતર અનંત કાળે ગમે તેટલો પુરુષાર્થ કરોડ ઉપાય કરે તો પ્રાપ્ત કરી શકે નહીં એમ કહેવું છે. શબ્દ તો બહુ કાઠિયાવાડી શબ્દ છે, આંતરડી માટે તમારે વપરાતો હોય કે નહીં વપરાતો હોય, અમારે તો કરુણતામાં આ શબ્દ વપરાય છે. કોઈ માણસને બહુ દુઃખ પડે, બહુ દુઃખ પડે, સહન ન કરી શકે ત્યારે એમ કે એની આંતરડી કકળે છે, એટલે કકળે છે એ પછવાનો એવો જ શબ્દ છે. શું કકળે છે? આંતરડીમાંથી એને આ અંદરમાંથી થાકી ગયો છે, એટલું દુઃખ થાય છે, સહન ન કરી શકે એવું દુઃખ થાય છે. એટલે એમ કે કોઈ બીજાને દુઃખ થતું હોય અને એવા કોઈના નિમિત્તવાળા પરિણામ હોય, બીજાને દુઃખ થાય એવા, તો એને માટે એ સલાહ દેવાય છે. ભાઈ ભલે તમને એકબીજા વચ્ચે ભલે ગમે તેટલો પણ બનાવ હોય પણ એની આંતરડી કકડે એવું દુઃખ થાય એવું નહીં કરતા, એવું કહેશો નહીં, એવું બોલશો નહીં, એવું નુકસાન કરશો નહીં, એવી પ્રતિકૂળતા આપશો નહીં, એવો માર મારશો નહીં કે એની આંતરડી કકડે એમ કહેવાય છે. એ ભૂલ એમને અહીંયા લાગી ગઈ કે તારા એ ભાવના આંતરડીમાંથી ઉત્પન્ન થઈ છે તો પામી જઈશ. આંતરડીમાંથી નથી આવી ભાવના હજી તો પામવાનો રસ્તો કોઈ છે નહીં, આ સિવાય બીજો કોઈ રસ્તો પણ છે નહીં. વિચારવાનો વાત તો એટલી જ છે જીને કે પોતાનું હિત કરવું છે એમાં શા માટે જે રીતે હિત થતું હોય એ રીતે હિત કરવા જીવ તૈયાર નથી થતો, આ વિચારવા યોગ્ય છે. જો પોતાનું હિત કરવું છે અને સત્પુરુષ ના રસ્તો બતાવે છે, પરિણામ પોતાના અનુભવથી જે થાય એ કઈ દેખાડે છે, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, તો તારા હિત માટે તને એ પરિણામ કરવામાં શું વાંધો છે? જો તારા હિત માટે પણ તું તારા હિતરૂપ પરિણામ ન કરતો હો અને ન કરવા તૈયાર થતો હો તો બીજાને સુખ દેવાનું, સુખ થવાનું, બીજાને સુખ આપવાનું, બીજાનું હિત થવાનું, એ બધી કલ્પના બેકાર છે. માણસ ને ભાઈ અમે તો એવું છે કે કુટુંબનું કરવામાં લાગ્યા છે કે કોઈ અમે સમાજનું કરવામાં લાગ્યા છે કે અમે બીજું કરવા લાગ્યા છે, પણ તારા હિતના પરિણામ કરવામાં તારો પુરુષાર્થ તૈયાર થતો નથી. તો તારા સુખ માટે કે બીજાના સુખ માટે હું કઈ બીજું કરીને કરી શકે, ન ભૂતો ન ભવિષ્ય થી અશક્ય વસ્તુ છે. સારો બોલ છે. મારે બસ એક શાશ્વતી શાંતિ જોઈએ છે. આમ અંદરમાં ઊંડાણથી ભાવના જાગે, અંદરના ઊંડાણમાંથી આ ભાવના જાગે, અને વસ્તુનું સ્વરૂપ કેવું છે તેની ઓળખાણ કરે, પછી આ ઓળખાણ કરવાની પરિસ્થિતિ ઊભી થાય છે. બુદ્ધિની પહોંચનો વિષય હોત તો ઉઘાડ વાળા બધા કેદી ના પામી ગયા. ભાવનાનો આ અધિકાર છે, અથવા ભાવના વાળો જીવ આનો અધિકારી છે, પાત્ર છે, બાકી આનો અધિકાર નથી એમ છે. હું અહીંયા તો અંદરના ઊંડાણમાંથી ભાવના જાગે અને વસ્તુનું સ્વરૂપ એટલે નિજાત્મ વસ્તુ, વસ્તુ એટલે કોઈ બીજી વાત ઓળખવી નથી, પોતાના નિજ સ્વરૂપને ઓળખવું છે એની ઓળખાણ કરે, ભાવનામાં આવીને ઓળખાણમાં લાગે એમ કેવું છે. શું ભાવનામાં આવે ને, અને ક્ષુભસમને આત્માની ઓળખાણ કરવા બાજુ લગાવવાનો પ્રયત્ન કરે, ઈચ્છા કરે, એમાં જીવ સફળ નથી થતો. આ પ્રકાર ઉત્પન્ન થાય છે કે જ્યારે એમ ખબર પડે કે સ્વરૂપને ઓળખાણ કરવું જોઈએ, સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ, અને ઓળખાણ થયા વિના સાચો મહિમા નહીં આવે, ઓળખાણ થયા વિના મહિમા નહીં આવે, તો પ્રાપ્તિ પણ મહિમાના ફળ સ્વરૂપે અનુભવ છે, નિદર્શન છે, એ પણ નહીં થાય. તો ઓળખાણ કરવા માટે શું કરવું? ઘણા શાસ્ત્રો વાંચવા, ઘણા વ્યાખ્યાનો સાંભળવા, શું કરવું ઓળખાણ કરવા? તો ઓળખાણ થવા માટે પહેલા એને ભાવનામાં આવવું જરૂરી છે. આત્મભાવના કહો, સ્વરૂપ શાંતિની ભાવના કહો, એમાં આવ્યા પહેલા ઓળખાણ બાજુનો પ્રયત્ન સફળ થતો નથી. એટલે અમે કરીને એ દિશાને આગળ ચાલતી વાત લીધી છે કે આમ કરે અને પછી આમ પણ કરે. અંદરના ઊંડાણથી ભાવના જાગે અને વસ્તુનું સ્વરૂપ કેવું છે તેની ઓળખાણ કરે. બે લીટીમાં તો સમ્યક દર્શન સુધી પહોંચવાની આખી વાત કરી છે, એના કર્મની વાત કરી દીધી છે. નિશ્ચિત કર્મ આવો છે, બીજી રીતે ફાંફા મારીશ, કરોડ ઉપાય કરીશ, પત્તો લાગશે, ચોખ્ખી વાત છે. ભાવનામાં આવે, વસ્તુનું સ્વરૂપ કેવું છે તેની ઓળખાણ કરે, ઓળખાણમાં એને વિચારપૂર્વકની પ્રતીતિ આવે, એટલે જ્ઞાન લક્ષણથી એને ચોખ્ખો જ્ઞાનનો, અનંત જ્ઞાનનો ભંડાર, સામર્થ્ય, પ્રતિભા છે, અને વિશ્વાસ આવે કે મારા સ્વરૂપમાં અનંતો મારો સામર્થ્ય છે જ, અથવા મારું સ્વરૂપ પરમાત્મા પદ સ્વરૂપ જ છે, શિવ સ્વરૂપ જ છે, એવો એને વિશ્વાસ પણ આવે તો એને સાચી શાંતિ સમ્યક દર્શનમાં મળ્યા વિના રહે. પ્રથમ શાંતિનો અનુભવ સમ્યક દર્શનમાં થાય છે. આત્મશાંતિ કેવી, એનો સ્વાદ સમ્યક દર્શનમાં ચાખવા મળે છે. પછી એ શાંતિ વધતી 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 પૂર્ણ શાંતિનો સમુદ્ર હરિવંશ દિશામાં પ્રગટ થઈ જાય છે. મુનિરાજને વિશેષ વિશેષ અત્યંત ઘણી શાંતિ પ્રગટ થયેલી છે. અહીંયા એનો નમૂનો પ્રગટ થાય છે. સમ્યક દર્શન વખતે
નમૂનો
શાંતિનો ભંડાર દેખાય છે અને નમૂનો ચાખવા મળે છે. એમ કોઈ તમારે માલ લેવો છે ગોડાઉન, આ ભર્યો ને એનો આ નમૂનો જોઈ લ્યો, તમે ચાખો તો ચાખે છે. આ સાકર, આ સાકરનો ગોડાઉન, આ એનો નમૂનો.
બહુ ટૂંકી વાત લીધી
છે આ આરાધનાની વાત. તો આટલા વિકલ્પ વાળી પણ નથી. એમાં તો વસ્તુ ને વસ્તુ નો અનુભવ બે વચ્ચેનો ભેદ પણ નિરસ્ત કરીને આરાધના થાય છે. વસ્તુ ને વસ્તુ નો અનુભવ એવો ભેદ રાખીને આરાધના થતી નથી, એટલો ભેદ પણ નહીં. ત્યારે એ પૂરતો બહુ વિષય જ એટલો ટૂંકો ને સંક્ષિપ્ત વાળો છે. પણ આ જીવ સમજતો નથી એટલે હજાર વાત કરીને સમજે છે, એના બધા શાસ્ત્ર વિસ્તાર છે. એટલે તો કહી દીધું આગળ આગળ શું કહ્યું બોલાવી દે. 345 અંદર માર્ગ નાયક આત્માને સાથ મોક્ષ માર્ગનો સ્વરૂપ ટૂંકામાં સંક્ષિપ્તમાં કહીએ તો અંદર માર્ગ નાયક આત્માને
આવી ગયો
વિસ્તાર કરવામાં આવે તો અનંત રહસ્ય નીકળે. અનંત પડખા અનેક પ્રકારની વાતો રહસ્યમય વાતો નીકળે. એટલે ગમે એવી ગૂંચ પડી હોય તો એનો ઉકેલ નીકળે છે એના વિસ્તારમાંથી. કોઈ ગૂંચ આગળ ધરે તો ભાઈ અમે આવી રીતે ગૂંચવાયેલા છે તો એનો ઉકેલ આપી શકે. જેને અંદર માર્ગ નાયક આત્માને સાધ્યો છે એ કોઈ પણ ગૂંચનો ઉકેલ આપે. અને એટલે એની પાસે બધું રહસ્ય છે, એ વિષયનો અનંત રહસ્ય છે. ગુજ અનંત પ્રકારને તો રહસ્ય પણ એનો ઉકેલનો અનંત પ્રકાર એમાંથી નીકળે. એ બધો વિસ્તાર છે, બધું રહસ્ય છે. એક વચનમાં બધું રહસ્ય છે એવું છે. ચર્ચામાં બહુ સારી વાત ચાલી છે. ઘણું રહસ્ય છે અંદર એવું બધું અભિપ્રાયમાં રાખીને સાંભળવું જોઈએ. નાયક કે છે એટલે તો ઘણી વાર એ શબ્દ સાંભળ્યો છે એમને. અનંત રહસ્ય લઈને વાત આવે છે એમ અભિપ્રાયમાં રાખીને સાંભળવું. ચર્ચામાં આમથી વાત ઘણી નીકળેલી છે. પુસ્તકમાં તો મર્યાદામાં આવી છે, અત્યારે તો ચર્ચામાં ઘણી વાત ભાવના પૂર્વક એને સ્વરૂપનું પોતાનું સ્વરૂપ કેવું છે એની અંતર જિજ્ઞાસા કેવું છે એ અંતર જિજ્ઞાસાનો વિષય થયો. એની અંતર જિજ્ઞાસા અંતરના ઉંડાણમાંથી જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને ઓળખાણ કરે. જિજ્ઞાસા થાય અને ઓળખાણ કરે. જિજ્ઞાસા ન આવે તો ઓળખાણ કરવાનો પ્રશ્ન નથી થતો. એટલે એવી રીતે વાત લીધી છે કે વસ્તુનું સ્વરૂપ ઓળખે નહીં, વસ્તુનું સ્વરૂપ કેવું છે એમ એ જિજ્ઞાસા
લીધા.
એ જિજ્ઞાસા તેની ઓળખાણ કરે, એની પ્રતીતિ કરે તો એને અવશ્ય સાચી શાંતિ મળ્યા વિના ગેરંટેડ વાત છે. ભાવના નિષ્ફળ જતી નથી. એ બહુ કોઈ જીવ નહીં એવી રીતે ઘણું શાસ્ત્ર અધ્યયન કરે છે તો એ શાસ્ત્ર અધ્યયન કરતા કરતા પણ થાકે છે. સાંભળે છે તો એમાં પણ થાક લાગે છે, પૂજા કરે તો એમાં થાક લાગે, ભક્તિ કરે તો એમાં થાક લાગે, બરાબર છે. જળતા કરે તો એમાં થાક લાગે, એમાં તો ઘણો પરિશ્રમ છે પણ લાગે. ક્યાં થાક ન લાગે કે જો એને આત્મભાવના હોય તો એ ભાવનાની દિશામાં જેટલા પરિણામ થાય એમાં થાક ન લાગે. હવે આ જરા પરિણામના વિજ્ઞાનને તપાસવા જોઈએ કે બીજો થાક લાગ્યો એનું શું કારણ. કે એક તો એ પોતાના સ્વરૂપથી દૂર જઈને રસ ઉપજેલા પરિણામ હતા, એ પોતાનો સ્વભાવને સ્વરૂપ નહોતું એટલે એમાં થાક લાગવાનો લાગવાનોને કેમ કે આપતા હતા એમાં. જે આત્મભાવના છે એમાં જે રસ છે એ રસનું અનુસંધાન આત્મરસ ઉત્પન્ન થશે એની સાથે જોડાવાનું છે, એની પૂર્વ ભૂમિકા છે. તો એ બાજુમાં જે આત્મભાવનામાં જે રસ ઉત્પન્ન થયો અને આત્મશાંતિ માટેનો જે રસ ઉત્પન્ન થયો એ રસ લંબાઈને આત્મશાંતિની પ્રાપ્તિ કરશે. તો એની અંદર એને થાક નહીં લાગે. એ રસ વૃદ્ધિગત થતો થતો શાંતિને મેળવશે. એ જ રસ વૃદ્ધિગત થતો 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 શાંતિની વૃદ્ધિ કરશે. એ જ રસ વૃદ્ધિગત થઈને પૂર્ણ શાંતિને પ્રગટ કરશે. એટલે એમાં થાક નહીં લાગે. એટલે બીજા બધા કાર્યોમાં નિરસ પરિણામ થઈ જશે. શાસ્ત્ર માનતા પરિણામ નિરસ થશે. સાંભળતા નિરસતા થશે, પૂજા કરતા નિરસતા થશે, ભક્તિ કરતા નિરસતા થશે, પણ આત્મશાંતિના રસ માટેની ભાવનાના પરિણામમાં નિરસતા નહીં થાય. એ વૃદ્ધિગત થતા થતા ઉત્તરો ઉત્તર વૃદ્ધિ પામતા 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 આત્મામાં જશે અને આત્મામાં જઈને આત્માની પૂર્ણતાને પ્રગટ કરશે. આ રસ છે, એ એક એવો રસ છે, આત્મભાવનાનો રસ છે. એ તો એવો રસ છે કે જે આત્માના વિષયમાં જીવને નિરસ નથી કરતા. શાસ્ત્રમાં આત્માનો વિષય ચાલે છે, શાસ્ત્ર વાંચનમાં ને શાસ્ત્ર શ્રવણમાં આત્માનો વિષય ચાલે છે, છતાં ભાવના હોય તો ભાવનાનો રસ ઉદ્ભવ થાય, વાંચવાનો રસ ઉડી જાય, એની મર્યાદા આવી જાય. એમ બે વચ્ચે અંદર બહારનો ફેર એ છે, મોટો ફેર છે. એટલે આત્મરસ કેળવવા માટે આત્મભાવના એ એક જ અજ્ઞાન દશાથી માંડીને સર્વ દિશામાં ભાવનાનો વિષય છે, એ રસપૂર્તિનો વિષય છે, રસ વૃદ્ધિનો વિષય છે, રસ જાગૃતિનો વિષય છે. અને પરિણામનો દોર જીવના પરિણામના રસ ઉપર આધારિત છે, બીજો કોઈ પરિણામનો દોર બીજી રીતે આધારિત નથી. એ પરિણામની વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. ભગવાન કુમકુંડાચાર્ય દેવે નિયમસાર શાસ્ત્ર ની રચના કરી છે. મુનિ દશામાં છે, અંતર એકાગ્રતા રૂપ આત્મભાવના ઘણી વર્તે છે, એને આત્મભાવના કહેવાય છે. ચારિત્ર ની દશામાં મહામુનિઓને જે સ્વરૂપની લીનતા વર્તે છે એની આત્મભાવના સ્વરૂપ પરિણામ કહેવાય છે. એવા સમર્થ મહામુનિઓને પણ આત્મભાવનાના વિકલ્પ ચાલે છે ત્યારે એના શાસ્ત્રો રચાઈ જાય છે. એનો ઉત્કૃષ્ટ નમૂનો આ કાળમાં જુઓ હોય તો નિયમસાર શાસ્ત્ર છેલ્લી ગાથા લખી કે મેં મારી આત્મભાવના અર્થે આ શાસ્ત્ર મેં રચ્યું છે. તો ગાથા લખી છે, ન લખી હોય તો એ વિષય તો શાસ્ત્ર વાંચનારને વાંચતા વાંચતા જ પ્રતીતિ થાય એવી છે કે આ તે કોઈ ભાવનાનું શાસ્ત્ર છે કઈ. એવી એક એક ગાથાઓ છે. નિયમસાર નામ શ્રુતમ નાતવા જીનોપદેશમ. જીનેન્દ્ર ભગવાનનો પણ આવો ઉપદેશ છે એમ જાણીને પુરવાર પરદોષ વિનિર્મુક્તમ, સુદોષ પુરવાર પરરહિત ઉપદેશ જીનનો જાણીને ભગવાનનો જીનેન્દ્રદેવનો આ પૂર્વ પરદોષ આગળ પાછળ પૂર્વાર પરદોષ રહીત શું કરીને આ શાસ્ત્ર ઉત્પન્ન કર્યું છે કે પહેલા અવંચક પરમ ગુરુના પ્રસાદથી જાણીને અવંચક નિષ્કપટી સરળ ક્ષેત્ર નહીં કહેવાય અવંચક પરમ ગુરુના પ્રસાદથી જાણીને શું જાણીને કે જેનો ઉપદેશને અર્થાત વિતરાગ સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલા પરમ ઉપદેશને જાણીને પૂર્વાપુર દોષના હેતુભૂત સકળ મુખ મૂળરાગ દ્વેષના અભાવને લીધે જે આપ છે તેમનાથી તેમના મુખથી નીકળેલો હોવાથી તે નિર્દોષ ઉપદેશ છે એવા ઉપદેશને જાણીને મેં મારી આત્મભાવનાની વૃદ્ધિ અર્થે આ શાસ્ત્રની રચના કરી છે. 186મી ગાથા આ છે. પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષાવડે તેના સુણી વચનો કરો ન ભક્તિ જીન માર્ગ વિશે. એવો સુંદર માર્ગ છે, નિર્દોષ માર્ગ છે, કદાચ કોઈ એની પણ નિંદા કરવાવાળા જગતમાં જેવો નીકળશે અભક્તિ ન કરશો. માર્ગની અભક્તિ તમે 186મી જે નિયમથી કરતો એવા રત્નત્રય તે નિયમ છે વિપરીત ના પર્યાર અર્થે સાર પદ યોજેલ છે. સ્પષ્ટ થાય છે કે પ્રથમમાં આત્મશાંતિની ભાવના અને આત્મશાંતિનું ધ્યેય મુમુક્ષું જીવને અનિવાર્ય છે. પછી સ્વરૂપના ઓળખાણ બાજુની દિશામાં આગળ ચાલવાનો પ્રયત્ન કામયાબ થશે. એ સિવાય વીરીનો ઉઘાડ કે જ્ઞાનના ક્ષોભનો ઉઘાડ કામ આવશે, કેમ કે એને દિશા નહીં મળે, એને અવરોધક કારણો છે એ આડા ઊભા હશે અને એ રીતે એનું કાર્ય સફળ નહીં થાય. એ વિશે એક ગુણની અંદર સ્પષ્ટ થઈ જાય પહેલેથી છેલ્લે. કેટલા પોઈન્ટ આવી ગયા? ભાવના, ધ્યેય,
જિજ્ઞાસા,
સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપ નિશ્ચયમાં સ્વરૂપની પ્રતીતિ, વિચારરૂપ પ્રતીતિ. વિચારરૂપ પ્રતીતિ સાધક છે અને અનુભવ સાધ્ય છે એ બોલ અહીંયા લાગુ પડે છે. અનુભવ પ્રકાશ અને સમ્યક દર્શનમાં સાચી શાંતિની પ્રાપ્તિ. આખી લાઈન કર્મ છે, નિયત છે એ ક્યાંય બીજી ગરબડ નથી. ત્રણસો ને અડતાલીસમાં પુરુષાર્થ ને રુચિ સંબંધીની જે નિમિત્ત નૈમિતિક સંબંધ છે અથવા એના જે કેટલાક લક્ષણો છે એની ચર્ચા કરી છે 348માં.
જય મિત્રો, જય ધામ.